આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાવનગરમાં ગૌગોષ્ઠી સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું. રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 10 નવેમ્બર સુધી લંબાવી. રાજ્યમાં દિવાળીના તહેવારના 4 દિવસમાં 108 ઇમરજન્સીમાં 20,000થી વધુ કેસ નોંધાયા. અમરેલીના રાંઢિયા ગામમાં કારમાં ગુંગળાઈ જવાથી એક જ પરિવારના 4 બાળકોના મોત. અને રાજ્યના ખેલાડી હરમિત દેસાઈએ આજે વેનેઝુએલા ખાતે વિશ્વ ટેબલ ટેનિસ ફીડર કારાકાસ સ્પર્ધામાં 2 ખિતાબ જીત્યા. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી એકવાર રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું છે. ભાવનગરમાં શ્રી સર્વેશ્વર ગૌધામ કોવડીના ગૌ ગોષ્ઠી સમારોહને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે આપણે પ્રાકૃતિક ખેતી અપનાવીને આપણા સ્વાસ્થ્યની પણ ચિંતા કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે આ સરકાર દરેક જીવ માત્રને રક્ષણ આપવા સંકલ્પબદ્ધ છે, ત્યારે પશુ દવાખાનાઓમાં પશુઓ માટેની દરેક સારવાર, નિદાન અને રસી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.
એ પ્રમાણે જમીનનું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે અને આપણું સ્વાસ્થ્ય પણ બગડી રહ્યું છે, અને આ બંનેમાંથી બહાર નીકળવાનો જો કોઈ રસ્તો હોય તો એ પ્રાકૃતિક ખેતી છે. ખૂબ સારી રીતે અહીંયા આચાર્ય દેવવ્રતજી, આપણા રાજ્યપાલશ્રી આ મોહિમ ચલાવી રહ્યા છે. સરકાર એની અંદર પૂરેપૂરી રીતે સફળતાથી અમને સાથ આપી રહી છે અને આપ સૌનો પણ સાથ અને સહકાર મળશે.
ઉપરાંત શ્રી પટેલે ઘર અને વિસ્તારને સ્વચ્છ અને સુંદર બનાવવા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરીએ. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણીયાએ કોવડી ગૌશાળામાં બીમાર ગાયોના નિદાનની કામગીરીમાં જોડાયેલા લોકોને બિરદાવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગુંચણી રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજે 250 કિલોગ્રામ વજનના ઘંટનું અનાવરણ કર્યું હતું. મંદિરમાં મહારુદ્રી યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત મુખ્યમંત્રીએ કહ્યું કે ગુંચણી ખાતે પણ રામેશ્વર મહાદેવ મંદિર 300 વર્ષ જૂનું છે, જેનું પુનઃ નિર્માણ કરી આજે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આપણા વારસા અને સંસ્કૃતિને જાળવીને વિકાસ કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. શ્રી પટેલે શ્રી રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં આવેલા ધન્વંતરી, ઔષધિવન, બિલીવન અને નક્ષત્રવનની પણ મુલાકાત લીધી હતી. રાજ્ય સરકારે ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 10 નવેમ્બર સુધી લંબાવી છે, જે અન્વયે ખેડૂતો હવે ગ્રામ્ય કક્ષાએ ઇ ગ્રામ કેન્દ્રો ખાતે વીસીઈ મારફતે 10 નવેમ્બર સુધી વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઇ સમૃદ્ધિ પોર્ટલ દ્વારા કરાવી શકશે. રાજ્યના વિવિધ ખરીદ કેન્દ્રો પર મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ 11 નવેમ્બરથી 8 ફેબ્રુઆરી 2025 સુધી કરાશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે વર્ષ 2024-25 માટે મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ 6,783 રૂપિયા, મગ માટે 8,682 રૂપિયા, અડદ માટે 7,400 રૂપિયા અને સોયાબીન માટે પ્રતિ ક્વિન્ટલ 4,892 રૂપિયા ટેકાના ભાવ જાહેર કર્યા છે. કેન્દ્ર સરકારની પીએમ આશા એટલે કે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન યોજના અંતર્ગત પીએસએસ હેઠળ રાજ્યમાં આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. રાજ્યમાં દિવાળીના તહેવારના 4 દિવસમાં 108 ઇમરજન્સીમાં 20,164 કેસ નોંધાયાના અહેવાલ છે. 108 ઇમરજન્સી સેવાના મુખ્ય કાર્યકારી અધિકારી જસવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભાઈબીજ સુધીના 4 દિવસમાં 20,000 જેટલા ઇમરજન્સી કેસ નોંધાયા છે. સામાન્ય દિવસોમાં દરરોજના 4,500 કેસ નોંધાતા હોય છે, જે સરેરાશ 5,500 જેટલા મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા છે. શ્રી પ્રજાપતિએ ઉમેર્યું કે ઓછા અકસ્માત સર્જાયાના નાના જિલ્લામાં પણ આ વખતે રોડ અકસ્માત વધ્યા છે. રાજ્યમાં હાલમાં સૂર્યાસ્ત બાદ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગના નિર્દેશક એ કે દાસે જણાવ્યું કે રાજ્યમાં આગામી 7 દિવસ દરમિયાન રાજ્યનું વાતાવરણ યથાવત રહેશે, તેમજ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની કોઈ શક્યતા નથી. શ્રી દાસે ઉમેર્યું કે રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું મહત્તમ તાપમાન હાલ 34-35 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ અંગે હવામાન વિભાગના નિદેશક એ કે દાસે વધુ માહિતી આપી હતી.
શુષ્ક મોસમ રહેને કા ભવિષ્યવાણી કિયા ગયા હૈ. તાપમાન મેં કોઈ પરિવર્તન નહીં હૈ, નોર્મલ ચેન્જ મેં દિયા ગયા હૈ. ઓર જો અમદાવાદ કા ટેમ્પરેચર उच्चतम तापमान जो रिकॉर्ड हुआ है 36.6 डिग्री सेंटीग्रेड, नॉर्मल से अभी भी 2.1 डिग्री ज्यादा है। और जो लघुतम तापमान रिकॉर्ड हुआ है 22 डिग्री सेंटीग्रेड, जो कि नॉर्मल से 3 डिग्री सेंटीग्रेड ज्यादा है। और जो रीजन में मैक्सिमम जो उच्चतम तापमान रिकॉर्ड हुआ है ओडिशा में 38.1 डिग्री सेंटीग्रेड।
આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ અંડરસ્કોર ABADને ફોલો કરી શકો છો. અમરેલી જિલ્લામાં કારમાં ગુંગળાઈ જવાથી એક જ પરિવારના 4 બાળકના મોત નિપજ્યા છે. અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે અમરેલી તાલુકાના રાંઢિયા ગામમાં બાળકો રમતી વખતે કારમાં બેસી ગયા હતા. ત્યારબાદ કાર લોક થઈ જતા ચારે બાળકોના ગુંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા. આ અંગે જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈએ વધુ માહિતી આપી હતી.
વાડી માલિકની જે i20 કાર હતી ત્યાં આગળ ચારે બાળકો એમના ચાવીથી ખોલી અંદર રમવા માટે ગયા હોઈ શકે અને ત્યારબાદ ગાડી લોક થઈ ગઈ હતી. સાંજે 7 વાગે તેમના માતા પિતા અને વાડી માલિક પરત આવતા જોતા ચારેય બાળકો અંદર ગુંગળા મળતી કે કોઈ કારણસર મૃત્યુ પામેલ હોય. હાલમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત ગુનો દાખલ કરવામાં આવેલ છે.
કચ્છ જિલ્લાના રાપરના શક્તિનગર ગેડી પાસે આવેલી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 2 લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકો ગુમ છે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ હેમાંગ પટની જણાવે છે કે કેનાલમાં નાહવા પડેલા 2 બાળકો અચાનક ડૂબવા લાગતા અન્ય 2 લોકો તેમને બચાવવા કેનાલમાં પડ્યા હતા, પરંતુ આ 4 પૈકી 2 લોકોના મૃતદેહો મળ્યા હતા, જ્યારે અન્ય 2 લોકોની સ્થાનિક લોકો દ્વારા શોધખોળ કરાઈ રહી છે. રાજ્યના ખેલાડી હરમિત દેસાઈએ આજે વેનેઝુએલા ખાતે વિશ્વ ટેબલ ટેનિસ ફીડર કારાકાસ સ્પર્ધામાં 2 ખિતાબ જીત્યા છે. હરમિત દેસાઈએ પુરૂષ સિંગલ્સ અને મિશ્ર ડબલ્સ બંનેમાં જીત મેળવી છે. મિશ્ર ડબલ્સમાં હરમિત દેસાઈ અને તેમના જોડીદાર કૃતિકા રોયે ક્યુબાના જ્યોર્જ કેમ્પોસ અને ડેનિયેલા ફોન્સેકા કેરાઝાનાને 3-2થી હરાવ્યા હતા. આ પહેલા તેઓ ચીનના વાંગ કાઇબ્રો અને લીયુ સિંગ રાનને સીધા સેટમાં હરાવીને ફાઇનલમાં પહોંચ્યા હતા. હરમિત દેસાઈએ પુરૂષ સિંગલ્સમાં ફ્રાન્સના જો સેફ્રાઇડને 3-0થી હરાવ્યા હતા. આ પહેલા તેઓ પોર્ટુગલના જોઆઓ મોન્ટેન્યુરોને હરાવીને ફાઇનલમાં પહોંચ્યા હતા. ભારતીય રેલવેએ તહેવારોના સમયગાળા દરમિયાન અત્યાર સુધીમાં વિવિધ સ્થળો માટે વિશેષ ટ્રેનો દોડાવી 54 લાખથી વધુ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડ્યા છે. પશ્ચિમ રેલવે દ્વારા આજે 22 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે, જ્યારે આવતીકાલે વધુ 15 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું કે તહેવારોના સમયગાળામાં ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશા સહિત અનેક સ્થળો માટે 340 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી હતી. આ તમામ વિશેષ ટ્રેનો નિયમિત રીતે ચાલતી ટ્રેનો ઉપરાંત ચલાવવામાં આવી રહી છે. સુરતમાં પ્રાણી સંગ્રહાલયને દિવાળીના તહેવારોના 4 દિવસમાં 21 લાખ રૂપિયાથી વધુની આવક થઈ છે. સુરત મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર તહેવારોના 4 દિવસમાં 75,000થી વધુ મુલાકાતીઓએ સરથાણા ખાતે આવેલ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. બેસતા વર્ષના દિવસે 26,000થી વધુ મુલાકાતીઓ આવતા તે દિવસે સૌથી વધુ 7.5 લાખ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે ભાઈબીજના દિવસે પણ 20,000થી વધુ લોકો મુલાકાતે આવ્યા હતા. દિવાળી અને છઠ તહેવાર દરમિયાન સુરતના ઉધના રેલવે મથકમાં મુસાફરો માટે રેલવે વિભાગ દ્વારા કુલ 104 ટ્રેનોનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી 1,60,000થી વધુ મુસાફરો પોતાના પરિવાર સાથે પોતાના વતન પહોંચ્યા છે. સુરતથી ઉધના સુધી 2 શિફ્ટમાં 50 લાયસન્સ સહાયક તૈનાત કરાયા હતા, જ્યારે પશ્ચિમ રેલવેએ 8 નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે. જવાહર નવોદય વિદ્યાલયમાં સત્ર 2025-26માં ધોરણ 9 અને 11માં પ્રવેશ માટેની પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની તારીખ 9 નવેમ્બર કરવામાં આવી છે. નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધારો કરાયો છે, જે અંતર્ગત ઇચ્છુક ઉમેદવારોએ તેમની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરી શકશે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણના 8 કલાકારોની મકાઉમાં યોજાતા લુસોફોનિયા ફેસ્ટિવલમાં પરફોર્મન્સ માટે પસંદગી કરવામાં આવી હતી. દમણ જિલ્લાના અમારા પ્રતિનિધિ પ્રદીપ ભાવસા જણાવે છે કે આ કલાકારો 4 દિવસ સુધી મકાઉના અલગ અલગ જિલ્લાઓમાં પરફોર્મન્સ કર્યું હતું અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાવનગરમાં ગૌગોષ્ઠી સમારોહને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરી રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા આહવાન કર્યું. રાજ્ય સરકારે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની સમયમર્યાદા 10 નવેમ્બર સુધી લંબાવી અને રાજ્યમાં દિવાળીના તહેવારના 4 દિવસમાં 108 ઇમરજન્સીમાં 20,000થી વધુ કેસ નોંધાયા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.